પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમસરના કળશ 142 143 144નો સાર.
કરે અને પૂર્ણ રીતે આરાધના સાધક દર્શાવીને વિનાયકને ગ્રહણ કર્યો પછી એની આરાધના મુનિએ દીક્ષા તો લીધી, પણ એની આરાધના સમતા અને પ્રત્યાખ્યા બધાની જતની વાત આવે છે. સમાધિ કેટલું પાછળ પાછળ આવે આવશક્ત સ્વયં સમતાથી શોધી, એ સ્વયં પ્રત્યાખ્યાનથી શોધે છે. એ સ્વયં પ્રત્યાખ્યાન વગરથી સમતા વગર શોધતું જાતના વિગ્રહો ધારે છે, અમુક જાતના તપશ્ચર્યા કરે છે, બધા શું ભાવરૂપ છે. બહાર પણ વિકલ્પમાં શું, પણ અંતરમાં એની સાધનાની ઉગ્રતા કરી રહ્યા છે. એવા ઉગ્ર પણ ઉપર પર્વતના ટોચ ઉપર નદી કિનારે બધે દરિયા કિનારે ઉગ્ર ધ્યાન કરવા બેસી રહ્યા છે. ઉગ્ર પ્રત્યાખ્યાન ની વાત કરું છું. ધીરેન્દ્ર નો કહેલું પ્રત્યાખ્યાન જગતમાં છે. પ્રત્યાખ્યાન તો લીધું, પ્રત્યાખ્યાન ને બરાબર સ્વભાવ દે અને સંયમ ને સ્વભાવ દે. પ્રત્યાખ્યાન નું સ્વરૂપ આવું છે. સંયમ ની શોભા તારી ક્ષમતા ને પ્રત્યાખ્યાન થી છે. તું એને બરાબર સ્વભાવ દે તો તારો સંયમ છે, એ સંયમ શોભશે ને સંયમ ની વિશેષ બળવાન પણ આરાધના થશે. અંતરના પ્રત્યાખ્યાન કરો બાર શુભ ભાવો એની સાથે વિગ્રહ ધરે છે. રાજકુમાર હોય વનમાં હોય હાથે માટીના વાસણમાં રાંધ્યું હોય એવા રાજકુમારો હાર લે છે એવી બની આવે છે. રામ લક્ષ્મણ ને સીતા વનમાં હતા, એક તો રાજકુમાર વનમાં માટીના વાસણમાં રાજકુમાર માટીના વાસણમાં ક્યાંથી રમે છે એવું બધું બની આવે છે. આકરા પર્યાયો અભિગ્રહો આકરા પ્રત્યાખ્યાનો હાથી ચાલ્યો આવતો મને ચાલ્યા આવતો અભિગ્રહ એ નીચી નું કરે એમને સામે ચાલ્યો અને હું એનો આયુષ્ય તો હાથી પોતાની બધું વિશેષ આરાધના કરે. આ પ્રત્યાખ્યાન ભેગા પડે છે, એક તો સ્વયં છે પછી સ્વયં પરીક્ષા આવે એટલે એમાં ક્ષમતા રાખી એટલે એ સ્વયં ની વિશેષ આરાધના કરે. પછી એમાં પ્રત્યાખ્યાનો આકરા કરે છે એટલે એમાં સ્વયં ની વિશેષ ઉગ્રતા થવાનું કારણ થાય છે. એમાં આકરા પ્રત્યાખ્યાનો કરે છે. આત્માની શુદ્ધ નિર્વિકલ્પ દશાની વિશેષ એની આરાધના અંતરની શુદ્ધિપૂર્વક પ્રત્યાખ્યાન કરે છે. અંદરની શુદ્ધિ વધતી જાય, પોતાની ભૂમિકા જાણીને મારી ભૂમિકા આ પ્રમાણે છે ને આ પ્રમાણે એમાં સહજપણે મારાથી રહેવાશે એમ પોતે જાણીને સમજીને એવા પ્રત્યાખ્યાન કરે છે કે એમાં આ રીતે હું કેવી રીતે રહી શકું છું એમ જોઈ મને રહી શકીશ એટલી ખાતરી છે માટે એવા આ અકરા પ્રત્યાખ્યાનો કરે છે. અંદરની નિર્મળ ભાવથી શક્તિ એકદમ વધતી જાય. કરવું છે તેની ભૂમિકામાં આવું હોવું જોઈએ. નથી ગાયક ગ્રહણ કરવો છે તો એને તિલાંજલિ ગયું છે તેની ભૂમિકામાં હોવું જોઈએ. ખાય કઈ આત્માના લક્ષ્ય હોય તો આગળ વધવાનું કારણ થાય છે. ભૂમિકા ભૂમિકા યોગ્ય હોય તો આગળ વધવાનું કારણ થાય. એમાં બીજો દેખાય એમાં કઈક આવે છે આમાં પછી બીજા આમાં તો બધું મુનિઓની વાત થઈ જાય છે. ભવિષ્ય
કે છે ભાવ ભાવથી, જેનાથી ભાવ થાય એવા ભાવથી, જેનાથી અનંત કાળ, જે અનંત કાળ થી જેને ભાવ કર્યા છે, અનંત જન્મ મરણ કરતો આવ્યો છે ગયા કાળમાં, અને વર્તમાન હજી એનાથી છૂટ્યો નથી, અને ભવિષ્યમાં પણ હજી એવા ભાવો, એને ભાવ થાય એવા ભાવો છે, એ ભાવોમાં જેને એકત્રી છે, એવો જે આત્મા આવા જન્મ મરણ કરી રહ્યો છે, જે આ શરીર તે હું ને હું તે શરીર, આત્માને જુદો જાણતો નથી, અને વિકલ્પ જે વિભાવ ભાવો જે થાય છે અનેક જાતના, અનંતાનુબંધી કશાય અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજોગો કશાય ન કશાય, અને મિથ્યાત્વ તો બધાની સાથે પડેલું છે, એવી મિથ્યાત્વને ભ્રાંતિ અનંત કાળ એ ભાવો કરી, હજી ભાવિષ્ય કાળના ભાવ ભવો થાય એવા ભાવો પણ હજી એને પડ્યા છે. ભાવિકાળના ભાવ ભાવો શું ભાવ ભાવો ના ભાવોથી નિવૃત્ત છે એવો હું છું. આવા જે ગયા કાળના ભાવો થયા અને વર્તમાન જે ભાવો થઈ રહ્યા અને ભવિષ્યમાં થશે, એ બધા ભાવો મારા મૂળ સ્વરૂપમાં નથી, દ્રવ્યમાં નથી, હું એનાથી અત્યંત જુદો છું, મારું સ્વરૂપ એનાથી જુદું છે, વિભાવનું સ્વરૂપ તે મારું સ્વરૂપ નથી, હું દ્રવ્ય અપેક્ષાએ હું વસ્તુ એનાથી સંસારના ભાવોથી નિવૃત્ત છું, એ અંદરમાંથી નિવૃત્ત સ્વરૂપ જ હું છું, મારું દ્રવ્ય તે વિભાવની પ્રવૃત્તિ રૂપે થયું નથી, વિભાવની પ્રવૃત્તિ મારામાં આવી નથી, હું એનામાં જીવ નથી, હું સંસારથી અત્યંત નિવૃત્ત છું, એવો હું આત્મા અનાદિકાળથી જેમાં ભાવ જ નથી, જેમાં જન્મ મરણ નથી, અનંત જન્મ થયા અને અનંત મરણ થયા, પણ મારા આત્માનો જન્મ કાંઈ નવું થયું નથી કે મારા આત્માનો કાંઈ નાશ થતો નથી, એવો હું આત્મા અનંત કાળથી એવો ને એવો છું. ભવિષ્યકાળના ભાવના ભાવો પણ મારામાં નથી, એવો ગયા કાળ તો વીતી ગયો, ગયા કાળ નહીં નહોતા, વર્તમાન નથી ને ભવિષ્યના ભાવોથી પણ હું નિવૃત્ત છું. મુનિઓ છે તે આત્માનું સ્વરૂપ જેને જાણી લીધું છે, આત્માનો સ્વભાવ જેને ઓળખી લીધો છે, એવા જે મુનીશ્વરો મળથી મુક્ત થવાના છે. વિભાવ ભાવના છે હું સંસારથી નિવૃત્ત છું, ભાવના ભાવો મારા મને, અને એક બાજુ કે છે કે મળથી છૂટવા માટે, એટલે મળ કોઈ અપેક્ષા છે ખરા અને મળ નથી પણ ખરા, હું વસ્તુ અપેક્ષાએ મારામાં મળ નથી, હું મળ સ્વરૂપ થયો નથી, હું મળીન થયો જ નથી, હું તો શુદ્ધ આત્મા છું, મળથી મળ મારામાં નથી, અને એક બાજુ કે છે મળથી મુક્ત થવા માટે, એ પર્યાય અપેક્ષાએ મળ છે, એ પર્યાય અપેક્ષાએ છે, એનાથી હું દૂર થવા માંગુ છું અને નિર્મળ પર્યાયને પ્રગટ કરવા માંગુ છું. પરિપૂર્ણ સુખ ભરેલું છે, જેમાં જરાયુ પૂર્ણ સુખ ભરેલું, જેમાં દુઃખનો સ્વર્ણ, જેમાં ક્લેશનો સુખ, એવો જે પરિપૂર્ણ સુખનું નિધાન છે, એ નિધાનો ભરેલા કે સુખના એમાંથી સુખ નીકળ્યા જ ખરે, તો એ નિધાન એમાંથી ખૂટતું નથી, એવા સૌખ્યના નિધાનથી ભરેલો અનંત સૌખ્યના નિધાનથી પરિપૂર્ણ સુખના નિધાનથી અનંત કાળ જાય તો પણ એમાંથી સુખ નીકળ્યા જ કરે, તો એમાં ખૂટતું નથી, એવો પરિપૂર્ણ સુખનો નિધાન એવો હું આત્મા
એની પ્રાપ્તિ નહીં માટે, મળ છૂટવા માટે શુદ્ધ જ્ઞાન એવો આત્માને સ્વરૂપ ને હું પ્રતિબિંબ કરું છું. આત્માનું જે નિર્મળ સ્વરૂપ છે, એમાં જે મળ વગર નથી, નિર્મળતાથી ભરેલો છે, એને હું પ્રતિબિંબ, હું એને નિરંતર પ્રતિબિંબ ભાવવા જ કરું છું. એની પરિણતિ પ્રગટ પેદા કરે છે, એની ભાવના પેદા કરે. આવો આત્માનું આવું સ્વરૂપ છે, એની સ્વાનુભૂતિ મને પ્રગટ થઈ અને છઠ્ઠી સાતમી હિંસાની દેવતા ઉમી રહ્યા તો ક્ષણે ક્ષણે સ્વાનુભૂતિ એને તો પ્રગટ થયા જ કરે. હું એને પ્રતિદિન ભાવું છું. આવા સુખનું નિધાન પ્રગટ કરવાનું નથી, મળથી છૂટવા માટે અને નિર્મળતા પ્રગટ કરવા માટે અને સૌખ્યના નિધાનને પ્રગટ કરવા માટે હું આવા આત્માને નિરંતર ભાવું છું. એમ મને સ્વરૂપથી એટલું છે. સંસાર ભવારણા ભવારણા સંસાર મહા મોટો સમુદ્ર છે, મહારણા છે. આ સંસાર સમુદ્ર ને કરવો બહુ મુશ્કેલ છે. અને અનાદિક કાળથી જેવે ઘોર સંસારની અંદર પરિભ્રમણ કર્યા કરે છે. ઘોર સંસાર આત્મા કોણ છે એની કાંઈ ખબર નથી. ઘોર સંસારની અંદર આ સમુદ્ર પાર પડવું બહુ મુશ્કેલ, એમાં ઘોર સંસારમાંથી પાર ઉતરવું બહુ મુશ્કેલ. તો પણ આ જે દેહ દીપ્યમાન એવી પરમ તત્વ એ નાવ છે, આ પરમ તત્વને ગ્રહણ કરો તો કે છે એ નાવ એવી છે કે પરમ તત્વની નાવમાં બેસવાથી આ ઘોર સંસાર સમુદ્ર તરી જવાય છે. આ સંસાર સમુદ્ર એવો છે કે સમુદ્રમાં કંઈક નાવ હાથમાં આવે તો તરી જવાય છે. એમ આ નાવ કે આ સંસારમાં ડૂબતો ડૂબતો ગઈ નાવ જો હાથમાં આવે, ઘણા માણસો અંદર સમુદ્રની અંદર જો નાવમાં બેસે તો એને તરવું સહેલું થઈ પડે, પણ એ નાવ એવી મજબૂત તર્યા જ કરે, એવી નાવ હોય તો એ તરીને પાર ઉતરે છે. એમ કે છે કે આ ઘોર સંસાર સમુદ્ર એમાં પરમ તત્વ છે એ દેહ દીપ્યમાન એવી દીપાયમાન દિવ્ય એવી પરમ તત્વ નાવ છે, એ જો હાથમાં આવી ગઈ તો તરવું બહુ સહેલું છે, એ નાવમાં બેસી જાય. એક ચૈતન્ય તત્વ, એક તત્વ તેજ હું છું, બીજા કોઈ વિભાવ પર્યાયો તે હું, મારો સ્વભાવ નથી. એને દૂર કરીને પોતે અંદર પોતાના સ્વભાવને જો ગ્રહણ કરી લીધો, સ્વભાવની નાવમાં બેસી ગયો તો આ સંસાર સમુદ્ર તરવો બહુ સુગમ થઈ પડે. એ નાવ જો એના હાથમાં આવી ગઈ, એ નાવ કેવી રીતે હાથમાં આવે એ નાવને બતાવે છે દેવગુરુને શાસ્ત્ર બતાવે છે કે આ નાવ, તું આ નાવને ગ્રહણ કર તો આ સંસાર સમુદ્ર તરવો બહુ સુગમ છે. એ નાવ તારી પાસે જ છે, તું એને આંખ ખોલીને જોઈ લે તો એને જ્ઞાન ચૈતન્ય જ્ઞાન નેત્રો દ્વારા એને તું જોઈ લે, એ નાવ કોઈ અદભુત છે. એ નાવને તું ગ્રહણ કર તો આ સંસાર સમુદ્ર એકદમ કરી જવાય છે. વ્યવહારમાં દેવગુરુ શાસ્ત્ર નાવ છે, અંતરમાં ચૈતન્ય તત્વ ના છે. ગુરુએ બતાવેલો માર્ગ જો ગ્રહણ કરે તો આ સંસાર સમુદ્ર કરવો એકદમ સુગમ છે. પરમ તત્વ દેહ દીપ્યમાન નાવ છે, પરમ તત્વ એ નાવ છે. એમ ભગવાને કીધું છે આ નાવને તું ગ્રહણ કર, એવું ભગવાન કે એવું ગુરુ કે છે અને એવું શાસ્ત્રમાં આવે છે કે આ નાવને તું ગ્રહણ કર, આ નાવમાં બેસી જાય. એ નાવ અનાદિની છે પણ એ નાવમાં તું બેસતો નથી, એ નાવને તું ગ્રહણ કરતો નથી, એ નાવમાં તું બેસતો નથી, એ નાવમાં બેસી જાય. આ ચૈતન્ય તેજ હું, બીજું કાંઈ હું નથી, એને જો ગ્રહણ કર્યું એમાં તારી પર્યાયને જો લીન કરી તો આ સંસાર સમુદ્ર જે અનંત કાળથી કરાતો નથી એ તરી જવાય છે એમ જીનેન્દ્ર ભગવાને કહ્યું છે. ભગવાનની વાણીમાં આમાં આવ્યું છે, મોહને જીતીને, મોહને જીતીને જે અનાદિનો મોહ જે ઉદયમાં આવે છે એ મોહમાં હું અનાદિથી જે એકત્વ બુદ્ધિ કરીને એમાં ખેંચાઈ રહ્યો છું એ મોહને હવે હું જીતી ગયું છું ને આ પરમ તત્વ નામને ગ્રહણ કરું છું. એ જે અનાદિના જે મોહના ઉદયો એના જે એના મોજાઓ આવે છે એ મોજાની અંદર જે ખેંચાઈ જાઉં છું એના બદલે હું હવે મારા ચૈતન્ય સ્થિર તત્વ છે એને ગ્રહણ કરું છું અને એમાં બેસી જાઉં છું. મોહને જીતી અને આજે નિરંતર એને જીતી લઉં છું ને આ તત્વને ગ્રહણ કરું છું. શું છે મોહને તર પરમ તત્વને ગ્રહણ કરું છું એમાં આત્રો પેડા વગર ગ્રહણ કરું છું. નિરંતર એ નાવને હું છોડતો જ નથી. જો એ નાવ છૂટી ગઈ તો એ આ બધા વિભાવના વમળ ઉભા જ છે એ વમળમાં ગૂંચવાઈ જવાનું છે. માટે એ નાવને હું નિરંતર ગ્રહણ કરી લઉં છું. એ નાવમાં નિરંતર બેસી જાઉં છું. એ નાવ નિરંતર મારા હાથમાં આવી ગઈ હવે છોડીશ નથી. પારમાર્થિક રીતે ભાવ છું એમ હું ઉપર ઉપર એમ નથી ભાવતો. હું પારમાર્થિક રીતે ભાવ છું. વ્યવહાર થી એમ સ્થૂળતા એ ભાવતો નથી. હું પારમાર્થિક રીતે ભાવું છું. જે એનું મૂળ સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપ અને મૂળ દ્રવ છે એને ગ્રહણ કરીને પરમાર્થિક રીતે ભાવું છું. અંતરથી પરમ તત્વની પરિણતિ પ્રગટ કરીને ભાવું છું. એમ માત્ર વિકલ્પથી કે હું પરમ તત્વ છું એમ વિકલ્પ માત્ર એમ નથી ગ્રહણ કરતો. એવું વ્યવહાર માત્રથી ગ્રહણ અને પરમાર્થિક રીતે એને ભાવના કરું છું. માટે મને સંસાર સમુદ્ર તરવું સુગમ છે. એકદમ તરી જાય પારમાર્થિક રીતે ભાવવાથી. બાકી વ્યવહાર રીતે ભાવે તો શુભ ભાવરૂપ થાય છે. પણ એ ન થયો તે વચ્ચે એ આવે છે. પણ જ્યારે પારમાર્થિક રૂપે જો ભાવે તો જ એ આ સંસાર સમુદ્ર તરી શકાય છે, નહીં તરી શકાતું નથી. તત્વ તો દેવ તત્વ છે એવી જ રીતે ભાવું છું. એનો જે સ્વભાવ છે જ્ઞાન સ્વભાવ છે એનો જે જ્ઞાયક સ્વભાવ છે જે એનો ચૈતન્યનો જે સ્વભાવ છે જ્ઞાયક જ્ઞાન સ્વભાવ આનંદ સ્વભાવ જેવો છે એવી રીતે એને તત્વતા એના મૂળમાંથી એના તળમાંથી જેવો છે એવો ભાવું છું. પારમાર્થિક રીતે ભાવું છું. ચૈતન તત્વની નાવ હાથમાં આવી ગઈ પછી સંસાર સમુદ્ર તરવાનો સુગમ છે. એ નાવમાં બેસી ગયો એમાં એને જ્ઞાન દર્શનને ચારિત્ર પ્રગટ કર્યા. આત્માને ગ્રહણ કરીને એક મૂળ આશ્રય આત્માનો અને રત્નત્રય પ્રગટ કર્યા. ચૈતન તત્વની નાવ હાથમાં આવી ગઈ પછી એને સંસાર સમુદ્ર તરવો એકદમ સહેલો થતો ગયો છે. બાકી નાવ જ્યાં સુધી હાથમાં નથી આવી ત્યાં સુધી રત્નત્રયની પરિણતિ પ્રગટ થઈ નથી, રત્નને પરમાત્મા તત્વ એને ગ્રહણ થયું નથી ત્યાં સુધી આ સંસાર સમુદ્ર તરવો બહુ મુશ્કેલ છે. જે તરી ગયા એ પરમાત્મા તત્વને ગ્રહણ કરીને જ તરી ગયા છે. જે નથી તરતા એ પરમાત્મા તત્વને ગ્રહણ નથી કર્યું માટે નથી તરતા. જે પરમાત્મા તત્વને ગ્રહણ કરે છે તે તરી જાય.